એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં ફરી આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે આંતરરાષ્ટ્રીય સંબંધોને જોવાની રીત બદલી નાખી. હેન્સ જે મોગેનથાઉનનું ક્લાસિક પોલિટિક્સ અમંગ નેશન્સ. ખરેખર આ પુસ્તક વાંચ્યા પછી દુનિયા થોડી અલગ દેખાય છે, નહીં?
ચોક્કસપણે. અને અત્યારે તો ખાસ, રોજ આપણે જોઈએ છીએ દુનિયાભરમાં કેવી ઉથલપાથલ ચાલી રહી છે.
હા, તણાવ, સંઘર્ષ,
બરાબર. આવા સમયે આ પુસ્તક મતલબ એકદમ પ્રસ્તુત છે. તે આપણને સમજાવે છે કે ભાઈ આ દેશો આવું કેમ કરે છે, એમના નિર્ણયો પાછળ શું હોય છે.
એટલે એ આપણને આદર્શોની દુનિયામાંથી બહાર કાઢીને જમીન પર લાવે છે એમ.
હા, કહી શકાય કે વાસ્તવિકતા શું છે એ બતાવે છે. થોડું કડવું લાગે કદાચ, પણ સત્યની નજીક.
તો ચાલો આટલું મહત્વનું પુસ્તક લખનાર લેખક હેન્સ મોગેનથાઉ એમના વિશે થોડું જાણીએ. કોણ હતા એ? શું ખાસ હતું એમના જીવનમાં?
હેન્સ જે મોગેનથાઉ જર્મનીમાં જન્મ 1904માં, પણ પછી અમેરિકા આવી ગયા એટલે જર્મન અમેરિકન કહેવાય. કાયદા અને પોલિટિકલ સાયન્સના પ્રોફેસર. પણ એમની વાત ખાલી કિતાબી નથી.
અચ્છા.
હા, એમના જીવનના અનુભવો બહુ મોટા હતા. જુઓ, જર્મનીમાં ભણ્યા, મોટા થયા, પણ પછી હિટલર આવ્યો, નાઝીવાદ, અને યહૂદી હોવાને કારણે એમને 1937માં ભાગવું પડ્યું.
ઓહ, એટલે એ સમયની ભયાનકતા એમણે જાતે અનુભવી.
બિલકુલ. અને એ અનુભવે એમને શીખવ્યું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, કાયદા, આદર્શો, એ બધું કેવી રીતે નિષ્ફળ જઈ શકે છે. સત્તાની રાજનીતિ કેટલી ક્રૂર હોઈ શકે છે એ એમણે નજરો નજર જોયું.
એટલે એમનો વાસ્તવવાદ માત્ર થિયરી નહોતી, જીવનનો અનુભવ હતો.
એકદમ સાચી વાત. એમની પાસે યુરોપિયન ફિલોસોફીનું જ્ઞાન તો હતું જ, મેકિયાવેલી, હોબ્સ જેવા વિચારકો જે સત્તાની જ વાત કરતા હતા. પછી અમેરિકા આવ્યા અને ત્યાં એમણે અમેરિકાને એક સુપર પાવર બનતા જોયું.
એટલે યુરોપનો જૂનો અનુભવ અને અમેરિકાની નવી શક્તિ, આ બેનું મિશ્રણ.
બરાબર. આ બધાને કારણે જ એમનું વિશ્લેષણ આટલું ધારદાર અને વાસ્તવિક બન્યું. એ કોઈ હવાઈ કિલ્લા નહોતા બાંધતા.
ખૂબ રસપ્રદ. તો હવે આવીએ પુસ્તક પર, પોલિટિક્સ અમોંગ નેશન્સ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એનો મુખ્ય સંદેશ શું છે?
જુઓ, એકદમ સીધી વાત. મોગેનથાઉ કહે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને કોઈ પણ રાજકારણ છેવટે તો સત્તા માટેની લડાઈ છે. સ્ટ્રગલ ફોર પાવર.
સત્તા માટેની લડાઈ.
હા, દેશો ભલે ગમે તેટલી સારી સારી વાતો કરે, પણ એમનો મુખ્ય ધ્યેય શું? પોતાની શક્તિ ટકાવી રાખવી અથવા વધારવી. આ જ એમનું રાષ્ટ્રીય હિત છે. અને આ હિત હંમેશા સત્તાના સંદર્ભમાં જ જોવાય છે.
એટલે કે પૈસાની તાકાત હોય, લશ્કરની તાકાત હોય, કે પછી બીજા પર પ્રભાવ પાડવાની તાકાત હોય, બધું સત્તા જ છે.
હા, બધું સત્તાના અલગ અલગ રૂપો છે. અને દેશો આજ મેળવવા કે સાચવવા મથે છે. પુસ્તકનો હેતુ આખી આંતરરાષ્ટ્રીય સિસ્ટમ કેટલી અરાજક છે, કેટલી સ્પર્ધાત્મક છે એ સમજાવવાનો છે, અને એના માટે એક મજબૂત, ટકી રહે એવો સિદ્ધાંત આપવાનો છે.
અને એ સમજાવે છે કે પેલા આદર્શવાદી પ્રયાસો કેમ નિષ્ફળ ગયા, જેમ કે લીગ ઓફ નેશન્સ.
બરાબર. કારણ કે એ પ્રયાસો એ વાસ્તવિકતાને ભૂલી ગયા હતા કે માનવ સ્વભાવમાં, અને એટલે રાજ્યોના સ્વભાવમાં, સત્તાની ભૂખ, એનિમસ ડોમિનેન્ડી, રહેલી છે. એ ઉદ્દેશ્ય કાયદાઓને અવગણી રહ્યા હતા.
સમજાયું. તો આ આખો સિદ્ધાંત સમજાવવા માટે પુસ્તકની રચના કેવી છે? કઈ રીતે આગળ વધે છે?
પુસ્તક બહુ વ્યવસ્થિત રીતે લખાયું છે. શરૂઆતમાં જ મોગેનથાઉ રાજકીય વાસ્તવવાદના 6 મુખ્ય સિદ્ધાંતો આપે છે. આ આખા પુસ્તકનો પાયો છે.
6 સિદ્ધાંતો, ઓકે.
પછી એ સમજાવે છે કે રાષ્ટ્રીય શક્તિ એટલે શું, એના કયા કયા ઘટકો છે. અને અહીં એ સ્પષ્ટ કરે છે કે શક્તિ એટલે ખાલી મિલિટરી પાવર નહીં, એનાથી ઘણું વધારે.
શું શું ગણાવે છે એમાં?
જેમ કે દેશની ભૂગોળ કેવી છે, કુદરતી સંપત્તિ કેટલી છે, ઉદ્યોગો કેવા છે, લશ્કર કેટલું તૈયાર છે, વસ્તી કેટલી છે ને કેવી છે એની ક્વોલિટી.
હા, વસ્તીની ગુણવત્તા પણ મહત્વની.
કે આ શક્તિ પર લગામ કઈ રીતે કસાય છે, એમાં મુખ્ય છે સત્તાનું સંતુલન, એટલે કે બેલેન્સ ઓફ પાવર. અને પછી એ આંતરરાષ્ટ્રીય કાયદો, નૈતિકતા વગેરેની વાત કરે છે, પણ એના પર બહુ ભરોસો નથી રાખતા. અને છેલ્લે શાંતિ કઈ રીતે સ્થાપી શકાય એની ચર્ચા છે, જેમાં ફરી પાછું મુત્સદ્દીગીર પર ભાર આવે છે.
સરસ રૂપરેખા છે, પુસ્તકની ઊંડાઈનો ખ્યાલ આવે છે. તો ચાલો પહેલા 6 સિદ્ધાંતો જે પાયો છે એના પર થોડો વિસ્તારથી વાત કરીએ. શું છે આ 6 સિદ્ધાંતો?
હા, આ બહુ મહત્વના છે. એને સમજી લઈએ તો મોર્ગેનથાઉનનો વાસ્તવવાદ સમજાઈ જાય. 1. પહેલો સિદ્ધાંત, રાજકારણ અને ખાસ તો આંતરરાષ્ટ્રીય રાજકારણ અમુક ઉદ્દેશ્ય કાયદાઓથી ચાલે છે, અને આ કાયદા ક્યાંથી આવે છે? માનવ સ્વભાવમાંથી. માણસનો મૂળભૂત સ્વભાવ સત્તા મેળવવાનો, પ્રભુત્વ જમાવવાનો છે, અને આ સ્વભાવ બદલાયો નથી.
એટલે માણસ જેવો એનું મોટું સ્વરૂપ એટલે રાજ્ય, એવું?
હા, કંઈક અંશે એવું જ. વ્યક્તિગત સ્તરે જે વૃત્તિ છે એ સામૂહિક સ્તરે રાજ્યના વર્તનમાં દેખાય છે. અને આના પરથી બીજો સિદ્ધાંત આવે છે, 2. બીજો સિદ્ધાંત, આંતરરાષ્ટ્રીય રાજકારણની ભૂલભૂલામણીમાં આપણો ગાઈડ કોણ? તો એ છે સત્તાના સંદર્ભમાં વ્યાખ્યાયિત થયેલું હિત. એટલે કે નેતા શું બોલે છે એના કરતાં એમના પગલાથી દેશની શક્તિ વધે છે કે ઘટે છે એ જોવું અગત્યનું. આ જ સાચી કસોટી છે.
એટલે એક્શન પર ફોકસ, શબ્દો પર નહીં. આ તો ખરેખર ઉપયોગી પોઈન્ટ છે વિશ્લેષણ માટે. ત્રીજો સિદ્ધાંત,
ત્રીજો સિદ્ધાંત કહે છે કે આ સત્તાના સંદર્ભમાં હિતનો ખ્યાલ યુનિવર્સલ છે, પણ સત્તાનો અર્થ સમય સાથે બદલાઈ શકે. પહેલા કદાચ જમીન અને સૈન્ય મુખ્ય હતા. આજે આર્થિક તાકાત, ટેકનોલોજી, સોફ્ટ પાવર, એ બધું પણ સત્તા જ છે, સંદર્ભ બદલાય છે.
ઓકે, અને ચોથો સિદ્ધાંત નૈતિકતા વિશે હતો તમે કહ્યું.
હા, ચોથો સિદ્ધાંત નૈતિકતાની વાત કરે છે, પણ જુદી રીતે. વાસ્તવવાદ એવું નથી કહેતો કે નૈતિકતા ફેંકી દો, પણ એ સ્વીકારે છે કે સારા નૈતિક સિદ્ધાંતો, જેમ કે ક્યારેય ખોટું ન કરવું અને રાજકીય સફળતા, જે દેશની સુરક્ષા માટે જરૂરી છે, એ બે વચ્ચે હંમેશા તણાવ રહે છે. ક્યારેક નેતાએ દેશ બચાવવા એવા કામ કરવા પડે જે વ્યક્તિગત રીતે યોગ્ય ન લાગે.
હા, આ તો બહુ જ જટિલ મુદ્દો છે, હંમેશા ચર્ચા થાય આના પર. પાંચમો સિદ્ધાંત આને જ લગતો લાગે છે.
બરાબર, પાંચમો સિદ્ધાંત સીધો કહે છે, કોઈ એક દેશ પોતાની સારી સારી વાતો, પોતાની વિચારધારા એને આખી દુનિયાનો નૈતિક કાયદો ન ગણાવી શકે.
અચ્છા.
હા, જ્યારે કોઈ દેશ કહે કે અમે લોકશાહી ફેલાવવા આવ્યા છીએ, ત્યારે વાસ્તવવાદ કહેશે, ઉભા રહો, આ સારી વાત પાછળ એમનું કયું હિત છે, કઈ સત્તાનું ગણિત છે? આ એક રીતે વિચારધારાના નામે થતી રાજનીતિની ટીકા છે.
એટલે કે અસલી મકસદ શું છે ભાઈ, એ પૂછવાનું.
હા, બસ એ જ. અને છેલ્લો, છઠ્ઠો સિદ્ધાંત, રાજકીય ક્ષેત્ર પોતાની રીતે સ્વાયત્ત છે, એના નિર્ણયો મુખ્યત્વે રાજકીય રીતે જ જોવા જોઈએ.
મતલબ
કે કોઈ રાજકીય પગલાંનું મૂલ્યાંકન કરતી વખતે પહેલો સવાલ એ હોવો જોઈએ કે આનાથી દેશની શક્તિ પર શું અસર થશે. પછી ભલેને આર્થિક રીતે ફાયદાકારક હોય કે ન હોય, કાયદાકીય રીતે બરાબર હોય કે ન હોય, રાજકારણનો પોતાનો તર્ક છે જે સત્તાની આસપાસ ફરે છે.
ખૂબ જ સ્પષ્ટ અને કહેવું પડે કે થોડાક અંશે અસ્વસ્થ કરે એવા સિદ્ધાંતો છે, પણ વાસ્તવિક લાગે છે. આ 6 સિદ્ધાંતો પછી તમે રાષ્ટ્રીય શક્તિના ઘટકોની વાત કરી અને મુત્સદ્દીગીરીને મગજ કહ્યું, એ થોડું સમજાવશો?
હા, ચોક્કસ. મોર્ગેનથાઉ કહે છે કે દેશની શક્તિ એટલે ખાલી તોપ બંદૂક નહીં, એના ઘણા પાસા છે. એને આપણે બે ભાગમાં જોઈ શકીએ.
કયા બે ભાગ?
એક તો મૂર્ત તત્વો, જેને આપણે માપી શકીએ, જોઈ શકીએ, જેમ કે દેશનું ભૂગોળ, એનું સ્થાન, સરહદો વગેરે. પછી કુદરતી સંસાધનો, પેટ્રોલ, પાણી, અનાજ. ઔદ્યોગિક તાકાત, ફેક્ટરીઓ, ઉત્પાદન. અને હા, લશ્કરી તાકાત, સૈનિકો, હથિયારો, ટેકનોલોજી.
આ બધું તો સમજાયું છે. અને બીજો ભાગ?
બીજો ભાગ છે અમૂર્ત તત્વો, જે દેખાય નહીં પણ અસર બહુ મોટી કરે. જેમ કે વસ્તી ખાલી સંખ્યા નહીં, પણ લોકો કેટલા ભણેલા છે, તંદુરસ્ત છે, કુશળ છે. પછી રાષ્ટ્રીય ચરિત્ર અને મનોબળ, દેશ માટે લોકોમાં કેટલો જુસ્સો છે, સરકારને કેટલો ટેકો છે.
હા, આ મનોબળ તો યુદ્ધ વખતે બહુ કામ આવે.
બિલકુલ. પછી સરકાર કેટલી કાર્યક્ષમ છે, એ દેશના સાધનોનો કેવો ઉપયોગ કરે છે. અને છેલ્લે જેની આપણે વાત કરી, મુત્સદ્દીગીરીની ગુણવત્તા, ડિપ્લોમસી.
અને આ મુત્સદ્દીગીરી આટલી બધી મહત્વની કેમ ગણી એમણે?
કારણ કે મોર્ગેનથાઉના મતે તમારી પાસે ગમે તેટલા સાધનો હોય, ગમે તેટલી તાકાત હોય, પણ જો એનો ક્યાં, ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો એની સમજણ એટલે કે મુસદ્દીગીરી ન હોય તો બધું નકામું.
અચ્છા,
એક કુશળ રાજદ્વારી લડ્યા વગર પણ દેશ માટે ઘણો મેળવી શકે છે. એ બધા સાધનોને ભેગા કરીને યોગ્ય સમયે યોગ્ય દાવ રમીને પરિણામ લાવે, એટલે જે મગજ છે.
સમજાયું. પાવર હોવો પૂરતો નથી, એને વાપરવાની અક્કલ પણ જોઈએ. તો આટલી બધી શક્તિની વાત થઈ, પણ શું એના પર કોઈ રોકટોક, કોઈ નિયંત્રણ નથી? પેલું સત્તાનું સંતુલન અને આંતરરાષ્ટ્રીય કાયદો, એનું શું?
હા, પુસ્તક એની ચર્ચા કરે છે, પણ મોર્ગેનથાઉ અહીં બહુ આશાવાદી નથી. પહેલું છે સત્તાનું સંતુલન, બેલેન્સ ઓફ પાવર. આ શું છે? તો કે જ્યારે ઘણા સ્વતંત્ર દેશો હોય ત્યારે આપોઆપ એવી સ્થિતિ બને કે કોઈ એક દેશ બીજા બધા પર હાવી ન થઈ જાય.
કઈ રીતે બને?
દેશો એકબીજા સાથે જોડાણ કરે, જરૂર પડે તો પક્ષ બદલી નાખે, કોઈ બહુ શક્તિશાળી થતું દેખાય તો બીજા ભેગા થઈને એને રોકે. મોર્ગેનથાઉ કહે છે કે આનાથી કાયમી શાંતિ નથી આવતી, પણ હા, સિસ્ટમ સ્થિર રહે છે અને નાના દેશોનું અસ્તિત્વ ટકી રહે છે.
એટલે આ એક કુદરતી વ્યવસ્થા જેવું થયું.
હા, પણ બીજી જે મર્યાદાઓ ગણાવાય છે, આંતરરાષ્ટ્રીય કાયદો, નૈતિકતા, દુનિયાનો અભિપ્રાય, એના પર મોર્ગેનથાઉને બહુ શંકા છે.
કેમ?
એ કહે છે કે આંતરરાષ્ટ્રીય કાયદો તો છે, પણ એને લાગુ કોણ કરાવશે? કોઈ વર્લ્ડ પોલીસ તો છે નહીં. જ્યારે કોઈ દેશનું બહુ મોટું હિત દાવ પર હોય ત્યારે એ કાયદાને બાજુ પર મૂકી દે છે. અને નૈતિકતા, દરેક દેશની નૈતિકતા જુદી, એટલે આ બધું શક્તિશાળી દેશોને રોકવા માટે બહુ કામ નથી આવતું.
એટલે વાસ્તવિક દુનિયામાં આદર્શો અને નિયમો પાછળ રહી જાય છે અને સત્તા આગળ નીકળી જાય છે, તો પછી શાંતિનો કોઈ રસ્તો જ નથી. પુસ્તક છેલ્લે શું કહે છે આ વિશે?
અહીં પણ મોર્ગેનથાઉ વ્યવહારુ જ રહે છે. એ નિશસ્ત્રીકરણ જેવી વાતોમાં બહુ માનતા નથી. કહે છે કે હથિયાર એ ઝઘડાનું કારણ નથી, પરિણામ છે.
ઓહ, એટલે પહેલા ઝઘડો મટાડો, પછી હથિયાર જશે.
હા, એ જ રીતે સામૂહિક સુરક્ષા, જેમ કે યુનાઇટેડ નેશન્સ, એની પણ મર્યાદાઓ છે. કારણ કે દેશો ખરેખર તો પોતાના ફાયદાનું જ વિચારે છે, બીજા માટે કોણ લડવા જાય. અને વિશ્વ સરકાર, વિચાર સારો છે પણ શક્ય નથી.
તો પછી શું? બસ લડ્યા જ કરવાનું? યુદ્ધ જ એકમાત્ર રસ્તો છે?
ના, એવું નથી કહેતા. યુદ્ધ હંમેશા એક સંભાવના છે, પણ અનિવાર્ય નથી. મોર્ગેનથાઉનું જે પસંદગીનો ઉકેલ છે, ભલે અધૂરો હોય, એ છે મુત્સદ્દીગીરી, ડિપ્લોમેસી.
ફરી પાછી મુત્સદ્દીગીરી?
હા, એમના મતે આ જ એક રસ્તો છે જેનાથી દેશો પોતાના હિતો પણ સાચવી શકે અને મોટા સંઘર્ષને ટાળી પણ શકે. પણ કેવી મુત્સદ્દીગીરી? કુશળ, વાસ્તવિક અને સમાધાન માટે તૈયાર. ખાલી જીદ પકડી રાખવાથી કામ ન થાય.
એટલે વાતચીત ચાલુ રાખવી, સમજૂતી કરવી.
બરાબર. અને એના માટે એમણે કેટલાક નિયમો પણ આપ્યા છે. જેમ કે તમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ રાખો, સામેવાળાના હિતને પણ સમજો, નાની બાબતોમાં બાંધછોડ કરો અને હંમેશા પીછેહટ કરવાનો, ફેસ સેવિંગનો રસ્તો ખુલ્લો રાખો.
ખૂબ સરસ. આટલી ઊંડી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ એકદમ ટૂંકમાં તારવવા હોય તો શું કહી શકીએ? વોટ આર ધ કી ટેકઅવેઝ?
હા, કેટલાક મુદ્દાઓ વારંવાર આવે છે. એક, પહેલું, સત્તા જ સર્વસ્વ છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બધું સત્તાની આસપાસ ફરે છે, મેળવવી, જાળવવી, બતાવવી. બીજું, માનવ સ્વભાવ. રાજકારણના મૂળમાં માણસની સત્તા માટેની ભૂખ છે. ત્રીજું, અરાજકતા. કોઈ ઉપરી નથી, એટલે દરેક દેશે પોતાનું રક્ષણ જાતે કરવું પડે છે, સેલ્ફ હેલ્પ સિસ્ટમ. ચોથું, સંતુલન જરૂરી. શક્તિશાળીને રોકવા માટે બેલેન્સ ઓફ પાવર કુદરતી રીતે જ બને છે. પાંચમું, આદર્શવાદનો ભ્રમ. કાયદા, નૈતિકતા, સંસ્થાઓ પર વધુ પડતો આધાર રાખો એ ભૂલ છે. છઠ્ઠું, નૈતિકતાની મૂંઝવણ. દેશના હિત અને નૈતિકતા વચ્ચે હંમેશા સંઘર્ષ રહે છે. સાતમું, મુત્સદ્દીગીરી જ ઉપાય. લડાઈ ટાળવા અને શાંતિ માટે કુશળ ડિપ્લોમેસી સૌથી મહત્વનું સાધન છે.
હા, આ મુદ્દાઓ વિચારીએને તો તરત જ આપણા દેશ ભારત અને એના પાડોશી દેશો સાથેના સંબંધો યાદ આવે, અથવા દુનિયામાં ભારતની જે ભૂમિકા છે.
બરાબર.
ઘણીવાર આપણને લાગે કે આ દેશ મિત્ર છે, આ દુશ્મન છે, પણ મોર્ગેનથાઉના ચશ્મા પહેરીને જોઈએ તો સમજાય કે આ બધું મિત્રતા દુશ્મનીથી પર છે, એની પાછળ સત્તા અને હિતનું ગણિત કામ કરતું હોય છે, સરહદી વિવાદ હોય કે વેપારની સંધિ હોય.
બિલકુલ સાચું. અને આ પુસ્તકમાં કેટલાક વાક્યો તો એવા છે જે સીધા મગજમાં ઉતરી જાય, યાદ રહી જાય એવા. થોડા જોઈએ?
હા, ચોક્કસ.
એક વિચાર જે આખા પુસ્તકમાં કેન્દ્રમાં છે, આંતરરાષ્ટ્રીય રાજકારણ બધા રાજકારણની જેમ સત્તા માટેનો સંઘર્ષ છે. ભલે અંતિમ ધ્યેય ગમે તે હોય, સત્તા હંમેશા તાત્કાલિક ધ્યેય હોય છે. મતલબ પહેલા પાવરફુલ બનો, પછી બીજું બધું. બીજો મુખ્ય મુદ્દો, રાજકીય વાસ્તવવાદ માટે મુખ્ય ગાઈડ શું? તો કે સત્તાના સંદર્ભમાં વ્યાખ્યાયિત થયેલું હિત. આ આપણને શીખવે છે કે નેતા શું બોલે છે એના પર નહીં, પણ એમના કામથી દેશની શક્તિ વધે છે કે ઘટે છે એના પર ધ્યાન આપો.
આ તો જાણે કોઈ પણ દેશની ફોરેન પોલિસી સમજવાની ચાવી મળી ગઈ. અને પેલો નૈતિકતાવાળો મુદ્દો
એ પણ બહુ મહત્વનો. યુનિવર્સલ નૈતિક સિદ્ધાંતો સીધે સીધા રાજ્યો પર લાગુ ન પાડી શકાય, એમને સમય અને સંજોગો પ્રમાણે જોવા પડે. આનો અર્થ એ નથી કે નીતિમત્તા છોડી દેવી, પણ એ કે રાજકારણમાં, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે, નૈતિક નિર્ણયો બહુ જટિલ હોય છે. દેશની સુરક્ષા પોતે જ એક મોટી નૈતિક જવાબદારી છે.
સાચી વાત.
ફોર. અને છેલ્લે મુત્સદ્દીગીરી વિશે. મુત્સદ્દીગીરી એટલે દેશની શક્તિના બધા તત્વોને એવી રીતે કામે લગાડવા કે જેથી રાષ્ટ્રીય હિત મહત્તમ સધાય. આ બતાવે છે કે ડિપ્લોમેસી ખાલી વાતો નથી, એ શક્તિના ઉપયોગની એક કળા છે.
ખરેખર આ વિચારો આજે પણ કેટલા સાચા લાગે છે. આપણે રોજબરોજની દુનિયામાં, અત્યારના સમયમાં આ વિચારોનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ?
અનેક રીતે. પહેલું તો દુનિયામાં શું ચાલી રહ્યું છે એ સમજવા માટે. આજે યુએસ ચીન વચ્ચે જે ખેંચતાણ છે, કે રશિયા યુક્રેનનું યુદ્ધ છે, કે પછી મિડલ ઇસ્ટમાં જે થઈ રહ્યું છે,
હા,
મોર્ગેનથાઉનું ફ્રેમવર્ક આપણને મદદ કરે છે કે આ બધી વિચારધારાની વાતો પાછળ અસલી ખેલ સત્તા અને હિતનો છે. દેશો કેમ પોતાની પોઝિશન બદલે છે, કેમ જોડાણ બનાવે છે એ સમજાય.
અને જે લોકો નીતિઓ બનાવે છે, સરકારમાં છે, એમના માટે આ પુસ્તક શું કહે છે?
નીતિ ઘડનારાઓ અને ડિપ્લોમેટ્સ માટે તો આ એક ચેતવણી જેવું પણ છે અને ગાઈડન્સ જેવું પણ. એ શીખવે છે કે ભાઈ, તમારી તાકાત કેટલી છે એનું સાચું મૂલ્યાંકન કરો, એવા જ ગોલ રાખો જે પૂરા કરી શકાય.
હવામાં કિલ્લા ન બાંધો.
હા, અને લાગણીમાં આવીને નહીં, પણ ઠંડા દિમાગે દેશના હિતમાં વિચારો અને ડિપ્લોમેસીનો કુશળતાથી ઉપયોગ કરો.
અને આપણા જેવા સામાન્ય નાગરિકો માટે, જેઓ આંતરરાષ્ટ્રીય સમાચારો જુએ છે, વાંચે છે,
આપણે માહિતગાર નાગરિકો તરીકે સમાચારોને વધુ ઊંડાણથી સમજી શકીએ. કોઈ નેતા કે સરકાર કંઈ બોલે તો વિચારી શકીએ કે આની પાછળ એમનો શું હેતુ હોઈ શકે,
એટલે કે થોડા ક્રિટિકલ બની શકીએ.
બરાબર. કોઈ દેશ માનવાધિકારની મોટી મોટી વાતો કરતો હોય, પણ સાથે સાથે હથિયારો પણ વેચતો હોય, તો આપણે સવાલ પૂછી શકીએ કે આ બે વાત ભેગી કેમ બેસે છે. મોર્ગેનથાઉ આપણને આવા સવાલ પૂછતા શીખવે છે.
અને રસપ્રદ વાત એ છે કે તમે કહ્યું એમ, આ સિદ્ધાંતો કદાચ ઓફિસના રાજકારણમાં કે બિઝનેસ ડીલમાં પણ કામ લાગે.
હા, લાગે જ ને. જ્યાં પણ અલગ અલગ હિત ધરાવતા લોકો ભેગા થાય, ત્યાં વાસ્તવિક દ્રષ્ટિકોણ કામ આવી શકે. સામેવાળાનો અસલી ઈરાદો શું છે, એમની સત્તા શું છે એ સમજવું, અને પછી પોતાની વાત રજૂ કરવી. મૂળ વાત એ છે કે લોકો શું કહે છે એના કરતાં એમના હિતો શું છે એના પર ફોકસ કરવું.
તો આટલી સરસ અને ઊંડી ચર્ચા પછી છેલ્લે તમારા માટે આ પુસ્તકમાંથી શીખવા મળેલો સૌથી મોટો પાઠ કયો, અથવા કોઈ એવી વાત જેણે તમને આશ્ચર્ય પમાડ્યા હોય?
મારા માટે સૌથી મોટી વાત એ છે કે મોર્ગેનથાઉ આપણને દુનિયા જેવી છે એવી સ્વીકારવાની હિંમત આપે છે, ભલે આપણને ગમે નહીં. એ કહે છે કે લાગણી વેળા છોડો અને ઠંડા કલેજે જુઓ કે પડદા પાછળ શું ચાલી રહ્યું છે. સત્તા અને હિતના જે સ્થિર નિયમો છે એને સમજો. એટલે આ પુસ્તક એક જાતના એક્સરે વિઝન જેવું છે.
વાહ, એક્સરે વિઝન, બહુ સરસ કહ્યું. અને મારા માટે સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત એ વિવેક બુદ્ધિવાળી છે, કે રાજકારણમાં સૌથી મોટો ગુણ એ વિવેક બુદ્ધિ છે. નૈતિકતાનો આગ્રહ કે વિચારધારાની કટ્ટરતા નહીં, પણ પરિસ્થિતિને સમજીને, પરિણામોનો વિચાર કરીને, દેશના હિતમાં સાચો નિર્ણય લેવાની ક્ષમતા.
બરાબર.
અને બીજું એ કે શાંતિ કોઈ આપોઆપ મળતી વસ્તુ નથી, એ તો સતત પ્રયત્ન કરીને, સત્તાનું સંતુલન જાળવીને અને કુશળ મુત્સદ્દીગીરીથી માંડ માંડ ટકાવી રાખવી પડે છે. એ બહુ નાજુક વસ્તુ છે.
ઓડિયો ફરજિયાત સમાપન પંક્તિ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.